ફેબ્રુઆરી તારીખ 13, 1980 ફિનિક્સ એરિઝોના આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન નંબર 16
આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વિવેચન ચાલે છે અત્યાર સુધી ત્રણ પદ વિવેચન પૂરું થયું આત્મા છે આત્મા નિત્ય છે અને આત્મા કરતા છે આત્મા છે અને આત્મા નિત્ય છે એ બે પદ યુક્તિ દ્વારા સમજવાની અંદર બહુ મુશ્કેલી નથી પડતી પરંતુ જ્યાં આત્મા કરતા છે એ પદ આવે ત્યારે ત્યાં સમજવાની અંદર થોડી મુશ્કેલી પડે છે યાતે થોડું અઘરું છે સમજવાનું જૈન દર્શન એની અંદર જે કઈ શાસ્ત્રની અંદર કથનો હોય છે તે કથનો અનેક અપેક્ષાપૂર્વક હોય છે જેટલા વચનના પ્રકાર છે તેટલા નય છે અને તેટલી અપેક્ષાઓ છે એટલે પરંતુ જો જૈન દર્શન સમજવું જ હોય તો તે જેમ છે તેમ સમજવું જ પડે તત્વાર સૂત્રની અંદર કહ્યું કે નવ તત્વ ની યથાર્થ શ્રદ્ધા તે સમ્યક દર્શન છે અને એ નવ તત્વનું તો પ્રથમ જ્ઞાન કરવું પડે તો એ નવ તત્વનું જ્ઞાન કેવી રીતે કરવું તો એમાં સૂત્ર આપવામાં આવ્યું કે પ્રમાણ નહીં અધિગમાત્વ પ્રમાણ અને નયથી શાસ્ત્રનું જ્ઞાન કરવું જો પ્રમાણ અને નયનું જ્ઞાન યથાર્થ ન હોય તો જૈન દર્શનના શાસ્ત્રો સમજવા મુશ્કેલ છે સમજાય એટલે કે ન્યાયનું જ્ઞાન યથાર્થ હોવું જોઈએ આ ન્યાયને માટે દિગંબર અને શ્વેતાંબર પરંપરાની અંદર ઘણા પુસ્તકો છે અને તેમાં ન્યાયના બે ભાગ પાડવામાં આવ્યા છે એક તો આગમ પ્રમાણે નયનું કથન છે અને એક અધ્યાત્મ પ્રમાણે નયનું કથન છે અને જ્યારે ન્યાયશાસ્ત્ર વિશે જ વાત કરવામાં આવે ત્યારે તે વાતો ઘણી વિસ્તારથી કરવામાં આવી હોય તે સ્વાભાવિક છે તો આગમ પ્રમાણે સાત નહી મુખ્યપણે સાત નહી કહેવામાં આવ્યા છે ત્યાર પછી એના ભેદ પ્રભેદો કરીને 700 પણ કહેવામાં આવે છે એ સાતમાંથી ત્રણ તે દ્વૈવાર્થિક નહીનો વિષય છે અને ચાર તે પર્યાર્થિક નહીનો વિષય છે નૈગમ સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ દ્રવ્યાર્થિક નહીંના વિષયમાં જાય છે અને વ્યવહાર નહીં. આ ત્રણ ને દ્રવ્યાર્થિક નહીંમાં ગણવામાં આવ્યા છે અને રુજુસૂત્ર શબ્દ સંભીરૂઢ અને એવમ ભૂત નહીં એને પર્યાર્થિક નહીંમાં ગણવામાં આવ્યા છે. ત્યાં પણ જુદા જુદા શાસ્ત્રકારોનો કંઈક અભિપ્રાય જુદો પણ છે. તો સન્મતિ તર્કની અંદર સિદ્ધ સંદેવાકરજી રુજુસૂત્રો નહીંને પણ દ્રવ્યાર્થિક નહીંના વિષયમાં મૂકી દીધો છે અને બાકીના ત્રણને પર્યાર્થિક નહીંમાં. આ બધી વાતો આ શાસ્ત્રમાં કરવામાં આવેલી છે. દ્રવ્યાર્થિક નહીં એના પણ 10 ભેદ પાડવામાં આવ્યા છે. ત્યારે આધ્યાત્મિક અપેક્ષા એ નહીંનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તો ત્યાં દ્રવ્યાર્થિક નહીંના 10 ભેદ પાડવામાં આવ્યા છે. ત્યારે વ્યવહાર નહીંના સ્વરૂપની અંદર ઉપચારિત નહીંનું વિવેચન માત્ર દિગંબર શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે, શ્વેતાંબર શાસ્ત્રોમાં કરવામાં આવ્યું નથી. આ વાત દ્રવ્યગુણ પર્યાયના રાસની અંદર ઉપાધ્યાય અશ્વવિજયજીએ કરેલી છે. ત્યારે પંચાધ્યાયકાર તો કહે છે કે દ્રવ્યાર્થિક નહીંના જે ભેદ કરે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. તો આ પ્રમાણે ન્યાયશાસ્ત્રોની અંદર અનેક પ્રકારે વાતો કરવામાં આવી છે. બહુ એની અંદર ઘણો મતભેદ છે એવી વાત નથી, પણ ક્યાંક નાના નાના મતભેદવાદી પ્રવર્તે છે. પરંતુ સામાન્ય જીવને માટે આ બધા શાસ્ત્રો જોવા જાણવા એ મુશ્કેલ છે અને તેના મુખ્ય ગ્રંથમાં તો નહીં ચક્ર એની અંદર અનેક રીતે વિવેચન કર્યું છે. તો પણ સામાન્ય સાધક હોય તો એને આ બધા શાસ્ત્રો વાંચી જવા અને તેમાંથી આધ્યાત્મ અને આગમ એ બધી વાતનો બરાબર અભ્યાસ કરી અને જુદા પાડવા આ બધી વાત થોડી મુશ્કેલ છે. જો એક તો તેના જમાનામાં વખત મળે નહીં અને ઉપરાંત એટલી બધું જાણવાની ધગશ અને એટલી સૂક્ષ્મ બુદ્ધિ આદિ ન હોય એટલે આ બધા શાસ્ત્રો જાણવાની મુશ્કેલી પડે. પરંતુ જ્યાં સુધી ન્યાયનું યથાર્થ જ્ઞાન ન હોય ત્યાં સુધી તો જૈન દર્શનની કંઈ સમજ પડે નહીં, એટલે થોડું તો જાણવું તો પડે જ. તો આ બધું વિવેચન કરવાનો આજે જે કંઈ વાત થાય છે એ કરવાનું કારણ એટલું છે કે ઓછામાં ઓછા પરિશ્રમે આ વાત કેવી રીતે આપણે સમજી શકીએ. તો મને એમ લાગે છે કે દ્રવ્ય પ્રકાશ અગર તો દ્રવ્ય સંગ્રહ એની ઉપર બ્રહ્મદેવની ટીકા છે. ત્યાં નયનું સ્વરૂપ બહુ ટૂંકમાં કે 10 કે 15 લાઈનની અંદર જ બતાવવામાં આવ્યું છે અને તે આધ્યાત્મિક અપેક્ષાએ નયનું સ્વરૂપ બતાવ્યું છે. તો જો એટલું જાણવામાં આવે તો પછી જૈન દર્શનના જે શાસ્ત્રો છે તે સમજવાની અંદર મુશ્કેલી ન પડે. ત્યાં તો દ્રવ્યાર્થિક નહીં અગર તો નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એવા મુખ્ય બે ભાગ બતાવ્યા છે. અને જે વ્યવહાર નહીં છે તે વ્યવહારની અંદર બધી પર્યાય લઈ લીધેલી છે કે શુદ્ધ હો કે અશુદ્ધ હો કે ઉપચરિતો, કોઈ ફરિયાદ ત્યાં બાકી રાખી નથી. અને ત્રવાર્થિક નયની અંદર તો એક જ પ્રકાર લીધો છે કે ત્રવાર્થિક નય એટલે જે ત્રિકાળ દ્રવ્યને વિષય કરે, જે ત્રિકાળ દ્રવ્ય છે, જે એકરૂપ દ્રવ્ય છે, જે અભેદ દ્રવ્ય છે, જે અભેદ એકરૂપ દ્રવ્ય છે, જેને મોક્ષશાસ્ત્રની અંદર પ્રાણમિક ભાવ કહ્યો છે. અને સમયસરમાં જેને જ્ઞાયક ભાવ કહ્યો છે, તો તે એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. દ્રવ્ય એટલે જે ત્રિકાળ દ્રવ્ય, જેમ કે સોનું તે દ્રવ્ય અને કુંડલ બંગડી આદિ એની પર્યાય. તો જે સોનાને વિષય કરે એને આપણે દ્રવ્યાર્થિક નહીં કહીએ, અને જે બંગડી કુંડળ આદિ જે કંઈ ઘરેણા બને એને જે દ્રષ્ટિ વિષય કરે તેને પર્યાર્થિક નહીં કહીએ. તો બ્રહ્મદેવની ટીકાની અંદર દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં, દ્રવ્યાર્થિક નહીં એટલે જે માત્ર દ્રવ્યને વિષય કરે છે તે, અને પર્યાર્થિક નહીં એટલે જે પર્યાયને વિષય કરે છે તે. તો પર્યાર્થિક નહીંની અંદર તેના ચાર ભાગ પાડવામાં આવ્યા છે. સદ્ભૂત અને અસદ્ભૂત, અને સદ્ભૂતના બે અનુપચરિત અને ઉપચરિત, એ જ પ્રમાણે અસદ્ભૂત ના બે ઉપચરિત ને અનુપચરિત. તો જે પર્યાય સદ્ભૂત છે એટલે કે દ્રવ્યમાં છે, અને જે પર્યાય સ્વભાવરૂપ છે તેને સદ્ભૂત અનુપચરિત પર્યાર્થિક નહીં કહેવામાં આવે છે. એટલે કે શુદ્ધ ઉપયોગ, કેવળ જ્ઞાન એ પર્યાય છે, અને એ પર્યાય સદ્ભૂત અનુપચરિત નહીંનો વિષય છે. અને જ્યારે રાગાદી જે ભાવ છે તે રાગાદી ભાવો જીવના દ્રવ્યમાં છે, પરંતુ એ રાગાદી ભાવ ત્રિકાળ સ્વભાવરૂપ નથી થતા, માત્ર વિભાવ ભાવરૂપ છે. એટલા માટે એવા રાગાદી ભાવને સદ્ભૂત ઉપચરિત નહીંનો વિષય ગયો છે. અને અસદ્ભૂત અનુપચરિતની અંદર જે દ્રવ્ય કર્મ છે તેને લીધેલા છે, કેમ કે આ દ્રવ્ય કર્મ છે તે અનાદિકાળથી જીવના સંબંધમાં છે. એટલે સંસારી જીવના પ્રદેશો સાથે આ દ્રવ્ય કર્મનો બંધ છે. ખરેખર તો આ જે દ્રવ્ય કર્મ છે એને આત્માની કોઈ પર્યાય સાથે સંબંધ નથી, પણ એ દ્રવ્ય કર્મ પૂતગળ પરમાણુના બનેલા છે, કાર્મર વર્ગના બનેલા છે. એટલે એ તો જીવથી ભિન્ન દ્રવ્ય છે, આત્માથી ભિન્ન દ્રવ્ય છે, પણ આત્માથી ભિન્ન દ્રવ્ય હોવા છતાં એનો સંયોગિક સંબંધ છે. અને સંબંધ તે સંયોગિક સંબંધ અનાદિકાળનો છે, તેથી તેને અસદ્ભૂત અનુપચરિત વ્યવહારનો વિષય ગણવામાં આવ્યો છે. અસદ્ભૂત એટલે ખોટો, આત્મામાં તો છે જ નહીં, પણ આત્માની સાથે સંલગ્ન છે, અનાધિકારણ છે, માટે એને અનુપચરિત કહ્યો. અને ચોથો ભેદ છે અસદ્ભૂત ઉપચરિત, એટલે કે મકાન, પૈસા, સ્ત્રી, પુત્ર આદિ જે કંઈ પરપદાર્થ છે તેને મારા કહેવા, તે અસદ્ભૂત ઉપચરિત નયનો વ્યવહાર નયનો વિષય છે. એટલે કે ખરેખર તો આ દ્રવ્ય સર્વથા પોતાથી ભિન્ન છે, ખરેખર એને કોઈ સંબંધ નથી, પણ વ્યવહારથી આવા સંબંધો જીવે ઉપજાવેલા છે, માટે એક તો અસદભૂત છે અને ઉપચરિત છે, ખોટા છે. તો આ પ્રમાણે ચાર દ્વૈયાર્થિક નય પર્યાર્થિક નયના ભેદ અને એક દ્વૈયાર્થિક નયનો ભેદ, આ બે વસ્તુ આ વાત યાદ રાખી અને શાસ્ત્ર જો સમજવામાં આવે તો એને બહુ ગુંચ પડે નહીં. એક વાત બીજી પણ બ્રહ્મધન ટીકાની અંદર કરેલી છે, એ પણ થોડું ધ્યાન રાખવા જેવું છે કે પરાશ્રયો વ્યવહારો, ત્યાં વ્યવહાર નહીં નો જે વ્યાખ્યા આપી છે એમાં કહ્યું છે કે પરાશ્રયો વ્યવહારો, પરનો આશ્રય કરી અને જે પર્યાય થાય તે માટે બધાને વ્યવહાર, અને સ્વાસ્ત્રયો નિશ્ચય જે સ્વદ્રવ્યને આશ્રય કરીને જે પર્યાય થાય તેને નિશ્ચયમાં લીધી છે. એટલે શુદ્ધ પર્યાયને નિશ્ચયમાં લીધી છે એ આ અપેક્ષાએ એક બીજો પણ ભેદ પાડવામાં આવેલો છે. તો જો આ પ્રમાણે આટલી વાત ન્યાયશાસ્ત્રની જાણી અને થોડો વિચાર કરી બરાબર નક્કી કરી લે તો પછી એને શાસ્ત્ર સમજવાની અંદર ખાસ એને મુશ્કેલી ન પડે. તો આત્મા કરતા છે, તો આત્મા કરતા છે એ અપેક્ષાએ ભિન્ન ભિન્ન રીતે કથન કરવામાં આવ્યું છે કે આત્મા છે એ પરમાર્થિક નહીં થઈ, અગર તો સદ્ભૂત અનુપચરિત વ્યવહાર નહીં થઈ. સ્વભાવ ભાવનો, પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, એટલે કે જે શુદ્ધ પર્યાય થાય છે કેવળ જ્ઞાનની અગર તો શુદ્ધ ઉપયોગની એ આત્મા કરે છે, અને એ એક અપેક્ષાએ તો નિશ્ચય નહીંનો વિષય કહેવામાં આવ્યો છે, અને એક અપેક્ષાએ સદ્ભૂત અનુપચરિત વ્યવહારનો વિષય ગણવામાં આવ્યો છે. આત્મા રાગાદીનો કરતા છે તો તે સદ્ભૂત ઉપચરિત વ્યવહાર નહીંનો વિષય છે, અગર તો અશુદ્ર વ્યર્થિક નહીંનો વિષય છે. આત્મા દ્રવ્યનો કર્મનો કરતા છે તે અસદ્ભૂત અનુપચરિત વ્યવહાર નહીંનો વિષય છે, અને આત્મા નગર ઘર રથ આદિનો કરતા છે તે અસદભૂત ઉપચરિત નયનો વિષય છે. તો આ પ્રમાણે જ્યાં જ્યાં જે પ્રમાણે શાસ્ત્રોમાં કથન આવે તે પ્રમાણે લેવું જોઈએ, અને આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર આ વાત આત્મા કરતા કેવી રીતે છે તે બતાવ્યું છે, અને છ પદના પત્રની અંદર કૃપાળુએ ત્રણ વાત લીધેલી છે. પરમાર્થ નહીંથી આત્મા પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, અનુપચરિત વ્યવહાર નહીંથી તે દ્રવ્ય કર્મનો કરતા છે, પણ અહીંયા દ્રવ્ય કર્મના કરતા અને ભાવ કર્મ બે કરતા લઈ લેવાના છે, અને વ્યવહાર નહીંથી ઘર નગર આદિનો કરતા છે તેમ છ પદના પત્રમાં બતાવ્યું છે. તો જ્યાં કરતા પણ આવે અને એ વિષયની એ આદિ વિષયની ચર્ચા આવે ત્યારે તેનું જ્ઞાન નહીં દ્વારા કરવું જરૂરી છે. હવે ચોથું પદ આત્મા ભોગતા છે. શિષ્ય ત્રણ ગાથા દ્વારા આ સંબંધી પ્રશ્ન કરે છે અને રજૂઆત કરે છે કે આત્મા ભોગતા નથી, અને ભોગતા પણ અમુક અમુક શરત હોય તો જ સિદ્ધ થઈ શકે. જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં, જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં શું હોય, સુસમજે જળ કર્મ કે ફળ પરિણામી હોય. એમ કે આ કર્મ તો જળ છે, એ જે ચેતન એવા આત્માને કેવી રીતે ફળ આપે? એ તો બંને વસ્તુ ભિન્ન છે. આત્મા ચેતન દ્રવ્ય છે અને જે જળ કર્મ છે એ અચેતન દ્રવ્ય છે. તો કહે છે કે જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં, શું સમજે જળ કર્મ કે ફળ પરિણામી હોય. ફળદાતા ઈશ્વર ગણે ભોગતાપણું સધાય, એમ કહે ઈશ્વર તણું ઈશ્વરપણું જ જાય. તો એક બીજી દલીલ કરી કે તમે એમ માનો કે આ જળ કર્મ છે તે ફળ આપે છે, પણ ફળ આપનાર કોઈક વ્યક્તિ, વ્યવસ્થા કરનાર તો કોઈક હોવું જોઈએ ને. તો જો આપણે ઈશ્વરને વ્યવસ્થા કરનાર ગણીએ અને આપણે ત્યાં બીજા ભિન્ન દર્શનો જે છે એની અંદર આ વાત પણ લેવામાં આવી છે કે આ જગતનું શાસન ઈશ્વર ચલાવે છે અને જગત અને જીવોને પોતપોતાના કર્મ પ્રમાણમાં જે કંઈ ફળ હોય છે તે પણ ઈશ્વર આપે છે એવી વાત છે, તો એ મુજબની આ શિષ્ય દલીલ કરે છે કે જો તમે ઈશ્વર આ જગતનો કરતા અને જગતનું સંચાલન કરે એવું ન માનો અને તો પછી આ જળ કર્મ જીવને ફળ આપે તે કેમ બની શકે? માટે જો ઈશ્વર સિદ્ધ થાય, એટલે કે ઈશ્વર આ બધી વ્યવસ્થા કરે છે એવું જો જૈન દર્શન કબૂલ કરે તો બરાબર છે કે એવી એક કોઈ શક્તિ છે કે જે જીવોને બધાને પોતાના કર્મ પ્રમાણે ફળ આપે. પણ એ તો તો ફળનો જે સ્વીકાર કરવો હોય તો આનો પણ સ્વીકાર કરવો પડશે કોઈ આપનારનો. વળી એક ત્રીજી શંકા પણ શિષ્ય કરે છે કે ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં કોઈ, પછી શુભાશુભ કર્મના ભોગસ્થાન નહીં કોઈ. એક તો જો ઈશ્વર સિદ્ધ ન થાય અને જગત નિયમતાનું કામ ન તો ફળ આપે કોણ? અને બીજી વાત એ છે કે કર્મ તો અનેક પ્રકારના છે, કર્મ અનંત પ્રકારના, તો પછી એને ભોગવાના સ્થાનો પણ એટલા હોવા જોઈએ અને એવા સ્થાનો બનાવવા કરવા આદિ એ બધી વાત જ્યાં સુધી ઈશ્વર ન હોય તો કેવી રીતે માની શકાય? તો આ પ્રમાણે જે ચોથું પદ આત્મા ભોગતા છે એ સંબંધે શિષ્ય પોતાની શંકા રજૂ કરે છે. તો એમાં પહેલી વાત તો એ કહી કે આત્મા ચેતન છે, ચેતન અને અચેતન એટલે કે જળ એ બંને દ્રવ્યો સર્વથા ભિન્ન છે અને કર્મ છે તે તો જળ છે, તો એવા જળ કર્મ જે છે તે આત્માને સુખ દુઃખ આદિરૂપ ફળ કેવી રીતે આપી શકે? એક બીજી વાત એ કહી કે જ્યાં સુધી માની લઈએ આપણે કે જળ કર્મ પણ ફળ આપે, તો એ ફળ આપનાર, એ ફળ આપે આપવાને માટે વ્યવસ્થા કરનાર એવો કોઈ ઈશ્વર હોવો જોઈએ. જો ઈશ્વર સિદ્ધ કરવા થાય તો જ આ વાત બની શકે. પણ એવો જો ઈશ્વર આ જગતનો કરતા હર્તા ન માનીએ, જગતનો નિયમ કરનાર ન માનીએ, તો પછી આ બધી વ્યવસ્થા કર્મના ફળ આપવાની કોણ કરે? અને કર્મના જેટલા જેટલા પ્રકારો છે તેટલા એટલા ભોગવાના સ્થાનકો હોવા જરૂરી છે, અને એવા જો સ્થાનકો ન હોય અને એવા સ્થાનકો બનાવનાર કોઈ ન હોય તો પછી તે ફળની વ્યવસ્થા કેવી રીતે થઈ શકે? હવે શિષ્યની આ શંકાનો ગુરુ શ્રી ગુરુ ઉત્તર આપે છે. કે ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ, જીવ વીર્યની સ્ફૂરણા ગ્રહણ કરે જળ ધૂપ. તું એમ કહે છે કે આ આત્મા તો ચેતન છે અને કર્મ તો જળ છે, તો એ જળ છે એ ચેતનને કેવી રીતે ફળ આપે? પરંતુ આ જે જળ કર્મ છે એ આત્મા એ પોતે કરેલા છે. કરેલા છે એટલે કે જ્યાં સુધી આત્મા પોતે રાગ દ્વેષ આદિ જે ભાવ કર્મ ન કરે, પોતાની કલ્પના એટલે વિચાર દ્વારા ભાવ કર્મ પોતે ન કરે, ત્યાં સુધી તો આવા કર્મ કઈ બંધાતા નથી. કર્મ બંધનનું કારણ છે ભાવ કર્મ. ભાવ કર્મ હોય તો દ્રવ્ય કર્મ બંધાય, ભાવ કર્મ ન હોય તો દ્રવ્ય કર્મ બંધાય નહીં. તો એ વાત કરી એટલે તું જો એમ કહે છે કે આને આને જળ કર્મ છે એ કઈ જીવને ઉપજાયો નથી, એવી જો તારી કલ્પના હોય તો એ બરાબર નથી. કારણ કે જળ કર્મ જે છે તે ભલે ચેતન સાથે સંબંધમાં રહ્યા, પરંતુ જો ભાવ કર્મ ન હોય તો આવા જળ કર્મ તો બંધાય જ નહીં. તો આ પેલી ગાથામાં એમ કહું ભાવ કર્મની જે કલ્પના માટે ચેતન રૂપ, જીવર નિષ્પૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ, અને ચેતન ની જે અશુદ્ધ પર્યાય રાગ દ્વેષ આદિ છે એ જો ન હોય તો પછી જળ કર્મનો બંધ થતો જ નથી. એટલે ખરેખર તો ભાવ કર્મનો કરતા જીવ છે અને તેથી જે કર્મ બંધાય છે એનો કરતા પણ જીવ છે. માટે જીવ કરતા હોય અને એ ફળનો ભોગતા છે. જળ કર્મનો કરતા અપેક્ષા એ તો જીવ જ છે, કેમ કે જો જીવ ભાવ કર્મ કરે તો જળ કર્મ બંધાય, જો જીવ ભાવ કર્મ ન કરે તો જળ કર્મ બંધાય નહીં. એટલે જળ કર્મનો કરતા ભલે જળ કર્મ છે તે અજીવ જ રહ્યું, પણ એ સંબંધની અંદર જીવના સંબંધમાં આવે છે, એટલું જ. ક્યાંય જીવરૂપ થઈ જતું નથી, જીવના સંબંધમાં આવે છે એ જળ કર્મ, પણ એનો કરતા જીવ છે. માટે જે કરતા છે તે ભોગતા હોઈ શકે અને તે ભોગતા છે. તો એ પેલી દલીલ એને જે કરી તેનો આ ઉત્તર આપવામાં આવ્યો કે ભાવ કર્મનો કરતા જીવ છે, તેથી દ્રવ્ય કર્મનો કરતા પણ જીવ છે, અને જો કર્મ કરે જીવ તો ફળ પણ જીવે ભોગવવું જોઈએ. વળી બીજી ગાથામાં કહ્યું કે ઝેર સુધા સમજે નહીં જીવ ખાય ફળ થાય, તેમ શુભાશુભ કર્મનું ભોગતાપણું જણાય. અને તું એમ કહે છે કે આ જળ કર્મ જે છે એ કેવી રીતે ફળ આપે, તો પછી એ માટેની પણ એક દલીલ મૂકવામાં આવી છે. યુક્તિ બહુ સારી યુક્તિ મૂકવામાં આવી છે કે ઝેર ખાય, ઝેર તો જળ છે પણ જીવને એનું ફળ થાય છે. તે પ્રમાણે ઝેર તો જળ છે છતાં એ જીવના સંયોગમાં આવે અને નિમિત્તમાં આવી અને જીવને ફળ આપે છે, તેમ આ જે શુભ કે અશુભ જે જળ કર્મ છે તે પણ જીવને ફળ આપે. તો અહીં જળ કર્મ ફળ આપે આપી શકે એ બાબતને માટે બે વાત રજૂ કરી અને જવાબ આપવામાં આવ્યો. એક તો ભાવ કર્મનો કરતા જીવ છે અને તેથી જળ કર્મનો કરતા દ્રવ્ય કર્મનો કરતા પણ જીવ છે. અને તું એમ માને છે કે જળ અને જીવ બંને સર્વથા ભિન્ન છે, તેથી એકબીજાને કંઈ પણ સંબંધ એને ન હોઈ શકે અને કંઈ પણ એકબીજાની ક્રિયા ન કરી શકે, એકબીજાને ફળ આદિ આપી ન શકે. તો એ બાબતને અહીંયા એવો જવાબ આપવામાં આવ્યો કે ઝેર છે તે જળ પદાર્થ છે, એ કંઈ ચેતન પદાર્થ નથી, છતાં જીવના સંયોગમાં આવતા જીવ પર એની અસર થાય છે. એટલે કે જળ પણ સંયોગ અગર તો નિમિત્ત રીતે જીવની અંદર અસર ઉપજાવી શકે છે, તે પ્રમાણે જે આ જળ કર્મ છે તે પણ ભાવ કર્મનું નિમિત્ત છે અને એ હિસાબે સુખ દુઃખ આદિ જે ભાવ છે તેમાં એ નિમિત્ત બને અને તેનું ફળ જેવા કર્મ હોય તેવું આપે. અને જો આવું ન હોય, જો કર્મની આવી જાતની વ્યવસ્થા ન હોય, તો બીજી એક સરસ દલીલ આપવામાં આવે છે કે એક રાક ને એક અનુરૂપ એ આદિ જે ભેદ, કારણ વિનાના કાર્ય એ જ શુભાશુભ ભેદ. શુભાશુભ જે કર્મ છે એના ફળ તો આપણે જગત સામે થોડી દ્રષ્ટિ નાખી તરત દેખાય, એક માણસ તો હોય તો જન્મથી જ ખમા ખમા થતો હોય અને અનેક માણસો એની સેવા કરવા તૈયાર થતા હોય, અને એક જીવ એવો હોય કે જન્મ ત્યાંથી એને સંભાળ લેવા માટે ભાગ્યે જ કોઈ માણસ હોય, અને એકને ઘણા માણસો, એક જન્મથી જ રોગી હોય, એક જન્મથી જ નિરોગી હોય, એક પ્રકૃતિએ યોગી હોય, એક પ્રકૃતિએ ભોગી હોય, આદિ આ જે કંઈ ભિન્ન ભિન્ન આ જે ભિન્ન ભિન્નતા ભિન્નતા દેખાય છે તે સહજ બતાવે છે કે આ દરેકે દરેક જીવને પોતાના પૂર્વના જે કર્મ છે તેનું ફળ મળે છે, અને એ પ્રમાણે તેનું જન્મ, તેનું મરણ, તેનું સુખ દુઃખ, શરીર, જ્ઞાન આદિ એની પ્રાપ્તિ એને પૂર્વ કર્મથી ના ફળ રૂપે જ એને મળે છે. પર પદાર્થનો અનુકૂળ પદાર્થનો સંયોગ, પ્રતિકૂળ પદાર્થનો સંયોગ, અનુકૂળ પદાર્થનો જેને શુભકર્મનો ઉદય હોય, જેને શુભકર્મ કર્યા હોય એને અનુકૂળ પદાર્થના સંયોગો મળે, જેને અશુભ કર્મ કર્યા હોય એને પ્રતિકૂળ પદાર્થના સંયોગો મળે. એક માણસ સવારથી સાંજ સુધી મહેનત કરે તો માત્ર મુશ્કેલીએ રોટલો પામે, અને એક માણસ મહેનત ન કરે તો પણ સુંદર ભોજનને પામે. તો આ બધી વાતો આપણે પ્રત્યક્ષ નજરે જોઈએ છીએ તે જ બતાવે છે કે જીવને કર્મનું ફળ ભોગવવું પડે છે, અને જો જીવને કર્મનું ફળ ભોગવવું ન પડવું હોય તો બંધ મોક્ષની વ્યવસ્થાનો કોઈ અર્થ રહેતો જ નથી. કે બંધ મોક્ષની વ્યવસ્થા આ કર્મ અપેક્ષા જ છે, કર્મ બાંધે છે, અને જેવું બાંધે છે તેવું ફળ ભોગવે છે, અને જો એ ન બાંધે તો જીવ મુક્ત થાય છે. તો બંધ અને મોક્ષની વ્યવસ્થા છે એનો સમગ્ર આધાર કરતા જીવના કરતાપણા અને ભોગતાપણા ઉપર છે. એટલે જૈન દર્શનની અંદર જીવને કર્તા માનવામાં આવ્યો છે અને ભોગતા પણ માનવામાં આવ્યો છે. તારા સાંખ્ય અને વેદાંતની અંદર જીવને કર્તા ભોગતા માનવામાં આવ્યો નથી, પણ એકાંત નિત્ય જ માનવામાં આવ્યો છે. અને જે અનિત્યતા એટલે કે અનિત્ય જીવ હોય તો કર્મ એક પછી એક નવા 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 કરે, એવું અનિત્ય કોઈ પણ ક્રિયા થતી હોય, અનિત્ય હોય તો કોઈ ક્રિયા થાય, સર્વથા નિત્યની અંદર તો ક્રિયા ન થઈ શકે. તો જૈન દર્શનની અંદર આત્માને કર્તા અને ભોગતા એનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અને સામાન્ય જોઈએ તો એ વ્યવસ્થા બીજા દર્શનો કરતા વધારે સાચી દેખાય છે અને વધારે યુક્તિસંગત દેખાય છે. તો અહીંયા શિષ્ય પ્રશ્ન કરેલો કે આ જળકર્મ કેમ ફળ આપે છે, તો એના ઉત્તરની અંદર શ્રી ગુરુ આ ત્રણ ગાથા દ્વારા કહે છે કે આ જળકર્મ જીવના સંયોગમાં આવી તેને શુભ ને અશુભ બંને પ્રકારના ફળો એને આપે છે. હવે શિષ્યએ દલીલ કરેલી કે ઈશ્વર સિદ્ધ થયા, એ ઈશ્વર ન હોય તો આ બધી ફળની વ્યવસ્થા કોણ કરે? તો એને ઉત્તર રૂપે હવે ગાથા કહે છે કે ફળદાતા ઈશ્વર તણી આમાં નથી જરૂર, કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. આની અંદર કોઈ ઈશ્વરની એવી જરૂર નથી, કારણ કે જ્યારે ભાવકર્મ જીવ કરે છે તે જ વખતે તેને કર્મનો બંધ, દ્રવ્ય કર્મનો બંધ પડે છે, અને આ દ્રવ્ય કર્મ જે બંધાય છે તે દ્રવ્ય કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે તેનું ફળ આપી અને ખરી જાય, એ પ્રમાણે જૈન દર્શનને સ્વીકાર કરવામાં આવ્યો છે કે દરેકે દરેક જે કર્મ બંધાય છે તેનો પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અને અનુભવ એ ચાર પ્રકારના બંધ હોય છે. તો અબાધા કાળ પૂરો થયા પછી દરેક કર્મ જે હોય છે તે ઉદયની અંદર આવે છે, અને જે સ્થિતિનું કર્મ બાંધવું હોય એ સ્થિતિ પૂરી થાય ત્યાં સુધી એ કર્મનો ઉદય ચાલુ ચાલુ રહે છે. અને દરેક સમયે આ કર્મ ફળ આપી અને ખરી જાય છે. જેમ વૃક્ષ ઉપર પાકું ફળ હોય તો પાકું થતાં જ એના ભારથી જ નીચે ખરી જાય, એટલે એનો સમય હવે ઝાડ ઉપર રહેવાનો પૂરો થયો છે. તેમ આ જે દ્રવ્ય કર્મ છે તે જ્યારે ઉદયમાં આવે એટલે ફળ આપવા સન્મુખ થાય ત્યારે ફળ આપી અને તરત ખરી પડે છે, અને તે ખરું તેને નિર્જરા કહેવામાં આવે છે કે કર્મની નિર્જરા થઈ. તો અહીં બતાવવામાં આવ્યું કે ભાઈ ઈશ્વર આદિ આ ફળદાતાની કોઈ જરૂર નથી, પણ આ કર્મ તો સ્વભાવે જ કે ઉદયમાં આવે છે, પરિપક્વ થાય છે ત્યારે ખરી જાય છે. જેમ ઝાડ ઉપર ફળ પરિપક્વ થાય તો સહજ એની મેળે ખરી જાય, તેમ આ કર્મો પણ જ્યારે પરિપક્વ થઈ અને એનું ફળ આપે પછી એ કઈ ત્યાં ચૂંટી રહી શકતા નથી આત્માના પ્રદેશો ઉપર, પણ ખરી જાય છે. એટલે બીજા કોઈ આને ફળ આપવાની વ્યવસ્થા કરનાર કોઈની જરૂર પડતી નથી. એનો કાળ પૂરો થાય છે ત્યારે એ ખરે છે, એ ખરે છે તેને નિર્જરા કહે છે. અને છેલ્લી વાત એ શિષ્ય પ્રશ્નમાં મૂકેલી કે કર્મ તો અનંત પ્રકારના છે, તો પછી એને ભોગવવાના સ્થાનકો જોઈએ અને સ્થાનકો બનાવનાર કોઈ પાસે ઈશ્વર જોઈએ. ત્યારે તે પ્રશ્નના ઉત્તર રૂપે આ છેલ્લી ગાથા કહે છે કે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્યા કહી સંકેત. આ બધા સ્થાનકો છે જ, દ્રવ્ય રૂપ સ્થાનકો છે કે જ્યાં આ જીવને પોતાના કર્મ પ્રમાણે અનુકૂળ પ્રતિકૂળ સંયોગો મળે. એટલે શુભ કર્મ હોય તો દેવલોકનું સ્થાન છે કે જ્યાં તેને અનુકૂળ સામગ્રીનો વિશેષ સંયોગ મળે. એ ઉપરાંત એના શરીરનો આકારનો, આયુષ્યનો, એના જ્ઞાનનો આદિનો એને પોતાના કર્મ પ્રમાણે એને સંયોગ મળે. બહુ પાપ કર્યું હોય તો પછી એને ભોગવવાના માટે નરક જેવા સ્થાનો પણ આ લોકની અંદર છે. તીવ્ર પાપ ના કર્યું હોય, સામાન્ય પાપ હોય માયા સહિતનું, તો તિર્યંચ એ ગતિ છે, એ ગતિ અંદર જીવ જાય. અને સરળ પરિણામ હોય ને શુભ કર્મ કર્યું હોય તો મનુષ્ય ગતિની અંદર જાય, અને ત્યાં મનુષ્ય ગતિની અંદર તે તેના ફળને ભોગવે. તો આવા ભોગવવાના સ્થાનકો ત્રણ લોકમાં છે, એટલે ઉર્ધ્વલોક, અધોલોક અને મધ્યમ લોક. તો ઉર્ધ્વલોકની અંદર દેવોની ઉત્પત્તિ છે, અને વૈમાનિક દેવોની તો 12 દેવલોક છે. એ 12 દેવલોકમાં પુણ્યશાળી જીવ ઉત્પન્ન થાય છે. દિગંબર પક્ષે 16 દેવલોક છે. અને જે મધ્ય લોક છે કે તો તિરછો લોક, તેની અંદર આ મનુષ્ય અને તિર્યંચ એની ઉત્પત્તિ થાય છે. દેવલોકમાં કોઈ તિર્યંચ નથી હોતા, તેમ નરકમાં પણ કોઈ તિર્યંચ હોતા નથી. તો મનુષ્ય અને તિર્યંચ એ તિરછા લોક મધ્ય લોકમાં હોય છે, અને અધોલોકની અંદર એટલે નરકની અંદર પ્રથમ નરકના બે ભાગની અંદર ભુવનપતિ અને વિંતરદેવ એના સ્થાનકો રહેવાના હોય છે, અને બાકીના જે સાત નરક છે તેમાં નારકીને રહેવાના સ્થાનકો છે. તો જૈન દર્શનની અંદર આ પ્રમાણે આ સ્થાનકોનો સ્વીકાર કરવામાં આવ્યો છે, અને આવી એમ કે લોકની રચના છે એવું સ્વરૂપ જૈન શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું છે. તો એ વાત અહીં કહેવામાં આવી છે કે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ. તો આવા દ્રવ્યરૂપ સ્થાનકો કયા છે? તો આ પ્રમાણેના સ્થાનકો છે, અને એ પ્રમાણે જીવ પોતાના કર્મ અનુસાર આ લોકની અંદર, ત્રણ લોકની અંદર જાય છે. તો જીવ પોતાના કર્મનો ભોગતા છે એ વાત, એટલે આ ચોથું પદ તે અહીં પૂરું થાય છે. હવે પછી મોક્ષ છે એ સંબંધીનો વિચાર આપણે કરીશું.